તારીખ 17/5/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત બોલ નંબર 115 અને 116 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 86
થવાનું કારણ આત્માને નિર્વિકલ્પતા થવાનું કારણ એની ચર્ચા કરે છે. આત્મ પદાર્થની વિશે અથવા પોતામાં અને પોતામાં ભેદ ઉપર દ્રષ્ટિ કરતા વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં શાંતિ છે અને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ ન થાય ત્યાં સુધી જીવને શાંતિ ઉત્પન્ન થતી નથી. અનાદિથી એક ક્ષણ પણ પોતાના નિર્વિકલ્પ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ ભાવે સ્થિર થયો નથી કે સમાધિ ભાવે પ્રાપ્ત થયો નથી. અને તેથી આ જીવને અનાદિથી અશાંતિ જ રહી છે, જરા પણ એને શાંતિનો અનુભવ કર્યો નથી. એટલી વાત સ્વીકારીને એ વિષયમાં એ પહેલાના ન્યાયોમાં પણ જેને માનસિક દખલ, સમજણની દખલ ઉત્પન્ન થાય એ તો વિવાદાસ્પદ વિષય, વિવાદ કરવા જેવો જ નથી, એની ચર્ચા કરવા જેવી નથી. પણ જેને આત્માનું સ્વરૂપ પ્રમાણના વિષયભૂત ભેદાભેદ સ્વરૂપ જાણ્યું, સમજાવ્યું, ખ્યાલમાં આવ્યું કે પદાર્થ ભેદાભેદ સ્વરૂપ છે, એને એક વિશેષ વાત છે કે ભલે પ્રમાણ જ્ઞાનનો વિષય ગુણભેદ પર્યાય ભેદ હોઈ શકે છે તો પણ ગુણભેદ પર દ્રષ્ટિ કરતા વિકલ્પ જ ઉત્પન્ન થાય છે. પ્રમાણથી બરાબર સ્વીકારે ત્યાં સુધી આવી જાય, પછી આગળની વાત છે. એ પહેલાના વિષયમાં એને સ્વીકારવાનું ન બને પદાર્થનું સ્વરૂપ, તો દર્શન મોહવશ એ વસ્તુની વ્યવસ્થાને, પદાર્થના બંધારણને સ્વીકારતો નથી. પણ દ્રવગુણ પર્યાયના ભેદથી વસ્તુને સ્વીકારે પછી એક આગળની વાત અહીં છે કે ગુણભેદ છે એ જ્ઞાનમાં જણાય તો ગૌણ કરવાનો વિષય છે. ગુણભેદ અને પર્યાય ભેદ એ મુખ્ય કરવાનો વિષય નથી. ખાલી વાત ચાલી હતી કે છદ્મસ્થ જીવને પરિણમનમાં અનેક પદાર્થોનું જાણવું થાય છે જ્ઞાનના પરિણમનમાં, તેમાં કેટલા જ્ઞેયો મુખ્ય થાય છે, કેટલા જ્ઞેયો ગૌણ થાય છે. આવી મુખ્ય ગુણપણે જાણવાના પરિણમનની સ્થિતિ સહજ અને અનિવાર્ય છે, હોય જ છે બધાને. હવે અહીંયા આત્મામાં ને આત્મામાં પરસ્પર બે વિરુદ્ધ વિષય જ્યારે જણાય છે, નિત્ય પણ જણાય છે ને અનિત્ય પણ જણાય છે, શુદ્ધતા પણ જણાય છે ને અશુદ્ધપણું પણ જણાય છે, એકપણું પણ જણાય છે, અનેકપણું પણ જણાય છે, ભેદપણું જણાય છે, અભેદપણું જણાય છે, ત્યારે બંને વિરુદ્ધ વિષયને મુખ્ય થઈ શકે એવું તો બને નહીં. જો તે ભેદવાસિત બુદ્ધિમાં ઉભેલો જીવ અનાદિથી ભેદને જ મુખ્ય કરતો પરિણમી રહ્યો છે, પણ તેનાથી તો તેને કઈ લાભ થયો કે શાંતિ થઈ સુખ થયું એવું બીજું નથી. અહીંયા તો સ્પષ્ટ શાંતિની વિધિ બતાવતા એમ કહે છે કે નિર્વિકલ્પતા અને સમરસતા એ એક ચૈતન્યને સામાન્યપણે ગ્રહણ કર તેમાં પ્રગટ થશે, તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. વસ્તુનું સ્વરૂપ નિશ્ચય દેહના વિષય સ્વરૂપે એટલે ખરેખર મૂળ સ્વરૂપે, નિશ્ચયના વિષય સ્વરૂપે એટલે ખરેખર મૂળ સ્વરૂપે નિર્વિકલ્પ છે. અને એ નિર્વિકલ્પતા નિર્વિકલ્પ સ્વરૂપને અવલંબવાનું પણ નિર્વિકલ્પ ભાવે થાય છે, સવિકલ્પ ભાવે એનું અવલંબન આવતું નથી, અવલંબન એનું થતું નથી. એટલે એક ચૈતન્યને સામાન્યપણે અથવા ગુણભેદને છોડીને એનું સામાન્ય સ્વરૂપ છે એ સ્વરૂપપણે એને ગ્રહણ કરતા, ગ્રહણ કરનાર અવસ્થા તદાકાર તે આકારે ઉત્પન્ન થાય છે ત્યારે એને નિર્વિકલ્પતા અને શાંત દશા ઉત્પન્ન થાય છે, સંભાવની દશા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી વિકલ્પ અને ગુણભેદ ઉપર દ્રષ્ટિ રહે છે ત્યાં સુધી અવસ્થામાં વિષમભાવ ચાલુ રહે છે, વિષમતા ચાલુ રહે છે. આ વિધિનો વિષય સ્પષ્ટ કર્યો છે. આ બોલી સ્વરૂપ શાંતિ પ્રગટ કરવી હોય તો સ્વરૂપમાં અને સ્વરૂપમાં રહેલા ગુણભેદને પણ ગૌણ કરવા જોઈએ, ગૌણ થવા જોઈએ. ગુણભેદનું જ્ઞાન થાય અને ગૌણ થાય એ સાચી વિધિ છે. ગુણભેદનું જ્ઞાન જ ન થાય એમ નથી કહેવું અહીંયા, કે કોઈને ગુણભેદનું જ્ઞાન નહીં થાય અને સીધું અભેદનું જ્ઞાન થઈ જશે વેદાંત વાળાની જેમ, કેમ કે એ તો નિર્ગુણ સ્વરૂપ છે, આત્મ પદાર્થ પરમ બ્રહ્મ નિર્ગુણ સ્વરૂપ છે એમ જ કહે છે, કોઈ ગુણ જ એનામાં નથી એમ નથી. એક કોરથી ગુણને જાણવાનું ચોક્કસપણે બને છે એમ કહેવામાં આવે છે, અને સાથે સાથે જ એમ કહેવામાં આવે છે કે એનું અવલંબન થાય તો શાંતિ થાય નહીં, અશાંતિ મટે નહીં. આ બે વાત એક સાથે છે. એમ ગુરુદેવ શ્રી કહેતા કે નિમિત્તથી નહીં અને નિમિત્ત વિના પણ નહીં. નિમિત્તથી માને તો મિથ્યા દ્રષ્ટિ છે અને નિમિત્ત વિના માને તો પણ મિથ્યા દ્રષ્ટિ છે એમ કહે, કેમ કે એને નિમિત્તનો વિવેક નથી, એને ઉપાદાનનો વિવેક નથી. એમ ગુણ ભેદને જાણે નહીં અને આત્માને જાણે એમ બને નહીં. છેવટે જ્ઞાન તે આત્મા એટલું જાણવું પડે છે અને એ ભેદના અવલંબને એને પ્રાપ્તિ થાય એમ પણ બને નહીં. બે વાત સાથે છે. અહીંયા તો શું છે, આ વાત ચાલે છે ત્યાં જીવ ત્યાં સુધી આવ્યો છે એવા જીવની વાત કરી છે, કે જે સ્વરૂપ ચિંતન કરે છે. બીજી ચિંતા અને ઉપાધિનો બોજો બોજાથી ખસીને ઉપયોગને કંઈક નિવૃત્ત કરીને જે સ્વરૂપનું ચિંતન કરે છે એને એમ કહે છે કે એ સ્વરૂપમાં જ્યાં સુધી ગુણભેદ ઉપર તારી દ્રષ્ટિ રહેશે, ગુણભેદનું અવલંબન રહેશે ત્યાં સુધી નિર્વિકલ્પતા ઉત્પન્ન થશે નહીં. નિર્વિકલ્પતા ઉત્પન્ન નહીં થાય એટલે તને શાંતિ નહીં થાય, ત્યાં સુધી તને અનુભવ નહીં થાય. વિકલ્પ ને વિકલ્પ આત્માના ભલે ગુણભેદથી તું મહિમા કરીશ કે આત્મામાં આનંદ જ્ઞાન છે એવું, એક આત્મામાં આનંદ આનંદ પણ છે આત્મામાં અનંત પુરુષાર્થની શક્તિ પણ છે, પણ એ બધા ગુણ જે તને શાંતિનું કારણ થશે. મુખ્ય તો મુખ્ય ગુણ તો થાય જ છે, પોતાના પરિણમનને તપાસે તો ખ્યાલ આવે એવું છે કે મુખ્ય સ્વરૂપને અભેદ સ્વરૂપને છોડીને બધી મુખ્યતા કરે છે, પરની મુખ્યતા કરે છે, રાગની મુખ્યતા કરે છે, આત્માનો વિચાર કરે ત્યાં ગુણભેદને પર્યાયભેદની અને ક્ષેત્રમાદીની મુખ્યતા કરે છે. ગુંડો છે, અનાદિથી આ સ્થિતિ છે, એને પોતાનું અભેદ સ્વરૂપ સામાન્ય સ્વરૂપ લક્ષમાં આવ્યું નથી અને એનો અભેદ ભાવે મહિમા પણ એને કદી કર્યો નથી. મહિમામાં પ્રશ્ન થવા યોગ્ય છે કે આત્મામાં અનંત ગુણ છે એમ સમજતા આત્માનો મહિમા આવે છે, અથવા આત્મામાં અનંત આનંદ છે, અનંત પુરુષાર્થ છે, અનંત જ્ઞાન છે એમ અનેક ગુણોથી આત્માનો મહિમા કરવામાં આવે છે. તો જે ગુણો મહિમાનો નિમિત્ત થાય એ ગુણોથી કેમ એ પ્રકારે કેમ શાંતિ ન ઉત્પન્ન થાય, આવો અહીંયા પ્રશ્ન થવા જોઈએ. વિજ્ઞાન એવું છે, વસ્તુનું સ્વરૂપનું વિજ્ઞાન એવું છે કે વસ્તુ ભેદ સ્વરૂપે જેમ છે એવા એવા ગુણોના ભેદ સ્વરૂપ છે, એમ વસ્તુ એ બધા ગુણોના એક અભેદ સ્વરૂપે પણ છે. એ બંને પ્રકારે એનું સ્વરૂપ છે. હવે અભેદ સ્વરૂપનો મહિમા અભેદપણે થાય ત્યારે જીવને નિર્વિકલ્પતા અને શાંતિ ઉત્પન્ન થાય છે. એની મુખ્યતા થતા શાંતિ અને નિર્વિકલ્પતા ઉત્પન્ન થાય છે. પણ ગુણ ભેદો ઉપર જ્યાં સુધી લક્ષ્ય રહે છે અને અવલંબન રહે છે ત્યાં સુધી વિકલ્પ રહે છે અને ત્યાં સુધી જીવને શાંતિ પણ થતી, નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થતી નથી. એમને તો વસ્તુનું વિજ્ઞાન જ સીધું બતાવે છે એમ કહીએ બતાવે. મુખ્યતા એટલે મુખ્યતા સમજો કે તમે અનેક વિષય જાણો છો, અનેક વિષય જાણવા છતાં જ્યાં તમારું પ્રયોજન છે ત્યાં તમારી મુખ્યતા રહે છે, જ્યાં તમારી શ્રદ્ધા છે ત્યાં જ મુખ્યતા રહે છે. જ્યાં પ્રયોજન હોય અને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં તેની મુખ્યતા થવું એ સહજ છે, એ કઈ શીખવું પડતું નથી, તો છદ્મસ્થની દશામાં સહજ જ છે. હવે જો તમે એમ સમજાયું કે આ આત્મા આત્માના અભેદ સ્વરૂપ એ પ્રયોજનભૂત, આત્માનું અભેદ નિશ્ચય સ્વરૂપ એ પ્રયોજનભૂત છે અને સુખનો ભંડાર પણ એ જ છે, તો એની મુખ્યતા થશે, એની શ્રદ્ધા થશે, એની મુખ્યતા થશે, એની મુખ્યતા થશે ત્યારે બીજું બધું ગુણભેદ પણ ગૌણ થશે, તો બીજું તો ગૌણ થશે જ થશે. જ્યારે ગુણભેદ પણ ગૌણ થશે તો બીજું મુખ્ય થવાનો પ્રશ્ન રહેતો નથી. હા, પ્રયોજન સીધી વાત છે, ખરેખર એને નિશ્ચય સ્વરૂપ સમજાયું નથી, અભેદ નિર્વિકલ્પ સ્વરૂપ સમજાયું નથી, અથવા એવું પોતાનું સ્વરૂપ એને જ્ઞાનમાં પ્રતિભાસ્યું નથી, એનો નિશ્ચય થયો નથી, એની ઓળખાણ થઈ નથી, એનું લક્ષ્ય થયું નથી, એટલે એની મુખ્યતા પણ થતી નથી. આ સીધી સીધી વાત છે. દ્રવ્યનું સ્વરૂપ બે જુદું જુદું છે ને, દ્રવ તો કેનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ તો બે એક જ છે ને, એક જ છે, જુદું જુદું છે. મુખ્યમાં શું છે કે વસ્તુમાં ગુણ ભેદ વગેરે પણ છે અને વસ્તુ અભેદ સ્વરૂપે પણ છે. જે ગુણભેદ વગેરે છે એ વ્યવહારનો વિષય છે અને જે અભેદ સ્વરૂપ છે તે નિશ્ચયનો વિષય છે. તો જે નિશ્ચયનો વિષય છે એ મુખ્ય કરવો, વ્યવહારનો વિષય છે તે ગૌણ કરવો. આ શાસ્ત્ર પરિભાષા છે, આ વાત પદ્ધતિ સરખું નહીં, નિરીક્ષાની પદ્ધતિથી વાત કરી તો આ રીતે છે. પણ બીજી રીતે વાત લઈએ કે આત્મા અભેદપણે અનંત જીવનને સંગ્રહીને બેઠેલો અભેદ પદાર્થ છે. એમ કોઈ કહીએ ને કે આ માણસ ન બોલે એટલે એમ નહીં સમજતા કે એનામાં સમજ નથી, પણ એ ગંભીર છે અને એની ગંભીરાત છે એવી કે જેથી એ ઓછું બોલે છે અથવા નથી બોલતા, પણ એથી એની કિંમત કાંઈ કાઢી નાખવા જેવી નથી. એમ આત્માના એક એક ભેદો ન જોવે પણ અનંત ગુણને સંગ્રહીને બેઠેલું ગંભીર જે સ્વરૂપ છે એની કિંમત કાંઈ ઓછી નથી. અમુક ગુણોના ભેદોને બતાવે એટલે કિંમત વધી જાય અને એના અભેદ સ્વરૂપમાં એની કિંમત ન ભાસે એવું કાંઈ નથી. ખરેખર તો એમાં વધારે ભાસે છે કે કેટલા કેટલા કેવા કેવા આશ્ચર્યકારી અનંત સ્વભાવોનું અભેદરૂપ છે આત્મા અને કેવું નિર્વિકલ્પ તત્વ છે. જેવું એ નિર્વિકલ્પ તત્વ છે, જેવું છે એવું જો જ્ઞાનમાં ભાસે તો એ સંબંધીનો વિકલ્પનો ઉત્થાન થવાનો બનતું નથી. નિર્વિકલ્પ સ્વરૂપમાં નિર્વિકલ્પ ભાવે પરિણમન સ્થિર થઈ જાય, પરિણમન ખોળાઈ જાય, પરિણમન રોકાઈ જાય એવું એ અદભુત આશ્ચર્યકારી નિર્વિકલ્પ સ્વરૂપ છે. નિર્વિકલ્પ સ્વરૂપ પણ એવું અદભુત અને આશ્ચર્યકારી નિર્વિકલ્પ છે. એને એ પ્રકારે ગ્રહણ કર, ચૈતન્યને સામાન્યપણે ગ્રહણ કર એટલે ચૈતન્યને નિર્વિકલ્પ સ્વરૂપે છે એ સ્વરૂપે એનું ગ્રહણ કર. વિકલ્પ ભેદથી ગ્રહણ કરતા વિકલ્પ ઉત્પત્તિ થશે, તને અશાંતિ થશે, એમાં ક્યાંય શાંતિ નહીં થાય. બહુ આ બધી વાતો તો અધ્યાત્મના રહસ્યભૂત વાતો છે. કેમ આત્માને નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય એનો સિદ્ધ નિર્દેશ છે. નીચેની બધી વાત પૂરી કરીને છેલ્લી વાત આવે છે કે આત્માનું નિર્માણ કરવા જતા જે અનાદિથી ભેદની મુખ્યતા છે એમ આત્મામાં પણ જો જે ગુણ ભેદની મુખ્યતા રહી જશે તો નિર્વિકલ્પ શાંતિનો, નિર્વિકલ્પ સ્વરૂપનો સહજપણે સ્વાભાવિકપણે અનુભવ નહીં થાય. અને એટલો જ મુક્તિનો માર્ગ છે. એવો જે અભેદ ભાવ એ જ મુક્તિનો માર્ગ છે, એ તેમાં મુક્તિનો માર્ગ પ્રત્યે છે, પ્રત્યેલો છે એ જ મુક્તિનો માર્ગ છે. શુદ્ધોપયોગ નિર્વિકલ્પ છે આમ જોઈએ તો અને પરિણતિ એ નિર્વિકલ્પ છે. વસ્તુનું સ્વરૂપ નિર્વિકલ્પ છે અને એને અવલંબનારી આંશિક પરિણતિ સવિકલ્પ કાળમાં છે તે પણ નિર્વિકલ્પ છે અને શુદ્ધોપયોગ છે એ પણ નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પતા સાથે સુસંગતતા છે, નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પ સાથે જરાય મેળ નથી. ભલે એનો વિકલ્પ નિર્વિકલ્પનો વિકલ્પ હોય તો પણ અભેદનો વિકલ્પ હોય, નિત્યનો વિકલ્પ હોય, શુદ્ધનો વિકલ્પ હોય, તો પણ વિકલ્પ સાથે એને મેળવે છે. જો અભેદ નિત્ય નિર્વિકલ્પ શુદ્ધના વિકલ્પને પણ નિર્વિકલ્પ સ્વરૂપ સાથે મેળ નથી, તો ભેદરૂપ જે ગુણ અને ભેદરૂપ જે પર્યાય એના વિકલ્પ, એનો વિકલ્પ ઘણો દૂર જાય છે તો કહેવાની જરૂર રહેતી બરાબર છે કે નિર્વિકલ્પ નો વિકલ્પ પણ એની સાથે સુસંગત થતો નથી, તો ભેદનો વિકલ્પ કેવી રીતે સુસંગત થવાનો, બધો પ્રશ્ન જ રહેતો નથી. પછી બીજી પંચાયતનો તો પ્રશ્ન રહેતો નથી. તેમાં મુક્તિનો માર્ગ પ્રગટ થશે. જુદું જુદું ગ્રહણ કરવાથી અશાંતિ ઉત્પન્ન થશે. આત્મામાં રહેલા જે ગુણ વૈભવ, એ ગુણ વૈભવમાંથી એક એક પકડીને તું જુદું જુદું ગ્રહણ કરીશ કે મારામાં આવો અનંત આનંદનો સ્વભાવ છે, મારામાં આવો અનંત કેવળ જ્ઞાન સ્વભાવ છે, એમ જુદું જુદું એક એક સ્વભાવને ગ્રહણ કરીશ, અશાંતિનું કારણ થશે. એમાં શાંતિ નહીં થાય, ઉલટાની અશાંતિ થશે. ભેદ જણાય એક વાત છે, અને ભેદનું અવલંબન થઈને ગ્રહણ થાય. અહીં ભ્રમ શું એટલે અવલંબવું એમ લેવું, માત્ર જાણવું એમ ન લેવું પણ અવલંબવું એમ લેવું. અભેદની નિશ્ચિતામાં અભેદને જાણતા ને અનુભવતા અનેક ભેદોનું જ્ઞાન થઈ જાય નિર્મળતાને વર્ષ, અને એક એક ભેદોનું વર્ણન પણ જ્ઞાની અને આચાર્ય કરે પોતાના જ્ઞાનમાં રહેતા વિશેષતા ભાષે ભેદ થઈ જાય વિશેષતા તો એ જ્ઞાન એને વિકલ્પનું દોષનું કારણ થતું. પણ ઉપયોગ પણ જો એ ભેદને નિશ્ચય કરે, આમ તો સિદ્ધાર્થમાં અને અભિપ્રાયમાં તો મુખ્યતા થાય જ નહીં જ્ઞાન દશામાં. મુક્ત માર્ગીને સાધકજીને અભેદની સાધના હોવાથી એને સાધક કહીએ, એને ઉપયોગમાં વિચારમાં અને વિકલ્પમાં એટલી મુખ્યતા ચારિત્ર દોષથી અવલંબન થાય તો એને વિકલ્પ કારણ. સાધક જીવને પણ આ પ્રકારે સ્થિતિ થાય, તો જે હજી સાધક નથી થયો અને જેને હજી અભેદ અવલંબન જ હાથ નથી લાગ્યો, એ તો ભેદમાં ઉભેલો છે, અને ભેદમાં ઉભેલો છે અને ભેદને વર્ગ્યા કરે, અભેદતાને ભેદની કલ્પના ક્યારે થાય તેને તો થવાનો પ્રશ્ન રહેતો. ભેદમાં ને ભેદમાં સમય વ્યતીત કરશે, વિકલ્પમાં ને વિકલ્પમાં કાળમાં આગળ વધશે ને એના વિકલ્પ વધી જશે. નિર્વિકલ્પ નહીં થાય પણ એના વિકલ્પ વધી જશે. શાસ્ત્રની અંદર પણ એ શાસ્ત્ર તાત્પર્ય ઠેકાણે આવે છે કે અભેદ નિર્વિકલ્પ સમરસી ભાવ પ્રગટ કરવો અને તે આ રીતે કરવો અભેદ પરમાત્માના આશ્રય, એ વાત ઠામ ઠામ આવે. પછી કર્ણાનુયોગના ચરણાનુયોગના બીજા અનેક પ્રકારના દ્રવ્ય વિશેષ અધિકાર ચાલતા હોય, સ્વરૂપનો વિશેષનો અધિકાર, ભેદોનો અધિકાર ચાલતો હોય, તો પણ વચ્ચે આ વાત આવ્યા જ્ઞાન. કેમ કે એ સાધના કઈ રીતે થાય છે એ તો બધું કહીને એ કહેવું છે કે આરાધન તો આ રીતે અભેદ ભાવે થાય છે, એ તો સમજવા માટે કહીએ છીએ, માટે અવલંબન લેવા માટે કહેતા સમય સાથ શરૂ કરે છે. ત્યારે પ્રારંભમાં પણ આઠ નવ દસ દાખલામાં શરૂઆત ની પુસ્તિકામાં જ આચાર્ય મહારાજે આ વિશે ચર્ચી લીધી કે વેદમાં ઉભેલા જઈને મલેશને જે મલેશની ભાષામાં સમજાવી એમ દેખું કહેવું પડે છે. પણ અમારો અભિપ્રાય વેદને સમજાવવાનો છે, વેદને કહેવાનો અમારો અભિપ્રાય નથી. વ્યવહારી જીવને ત્યાં એમ કહ્યું કે વ્યવહારી જીવને વ્યવહારથી કહીએ છીએ, બીજો એમાં ઉપાય નથી, છતાં એ અનુસરવા જોઈએ. વ્યવહારો ન અનુસરતો વ્યવહારથી આમ કહ્યું ભેદ પાડીને, તો પણ વ્યવહાર અનુસરણ કરવા યોગ્ય નથી એ વાતને સાથે સાથે કહેતા જઈએ છીએ. સુખ સુખ સાધે અને ફળ સ્વરૂપે આત્માની શાંતિને સાધે, વિકરાગતાને સાધે, તે અવસ્થાને સાધના. આરાધના અને સાધના બંને વિકાસ વાત છે. આરાધના અને સાધના બંને વિકાસ વાત અને એના એ બધા ગુણોનું એક અભેદ સ્વરૂપ જેવું છે નિશ્ચય નહીં કાર્ય છે. નિશ્ચય નહીંનું અનુસરણ કરવાથી નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થશે, વ્યવહાર નહીં નું અનુસરણ કરવાથી નિર્વિકલ્પ શાંતિ ઉત્પન્ન થતી નથી. વાત કરી 115 ઓળખાય જ્ઞાન માં પ્રતિભા છે તો એને એક જેવું નિર્વિકલ્પ છે એની મુખ્યતા આવ્યા વિના રહે છે. ભાષામાં ભલે ભેદ પડે છે પણ વિધિની પદ્ધતિ ખુલી હોય, જેમ કે જ્ઞાન લક્ષણ કે આત્મા ઓળખાય છે અને પ્રતિભાષા છે, આત્મા જ્ઞાન સ્વરૂપી છે. તો આત્મા નિર્વિકલ્પ જ્ઞાન સ્વરૂપી છે કે સ્વવિકલ્પ જ્ઞાન સ્વરૂપી છે? જો જ્ઞાન લક્ષણ જે જ્ઞાનની પર્યાય જ્ઞાન લક્ષણ દીધી એ જ્ઞાનની પર્યાયના અંદર રહેલા નિરાકારોને જોઈ જોડે અથવા મુખ્ય કરે તો એને ભેદ વાળું જ્ઞાન જણાશે, અનેક આકારે થયેલો ભેદ વાળું જ્ઞાન જણાશે. ભેદ જ્ઞાનની પર્યાયને જ્ઞાન સામાન્યપણે જોવે તો આત્મા જે જ્ઞાયક નિર્વિકલ્પ જ્ઞાયક સ્વરૂપે છે એનું સ્વરૂપ, એનું લક્ષણ છે એનું સ્વરૂપ જણાશે. અને જ્યારે એના લક્ષણ છે એનું સ્વરૂપ જણાશે ત્યારે એને એનું સામર્થ્ય સમજાશે, એનું સ્વરૂપ સમજાશે, ત્યારે એનો એને યથાર્થ મહિમા આવશે. અભેદ સ્વરૂપનો મહિમા આવશે, નિર્વિકલ્પ સ્વરૂપનો મહિમા આવશે, અને ત્યારે એને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થવાનો અવસર આવશે. એને ઓળખાવવું જોઈએ, નિર્વિકલ્પ સ્વરૂપે જેવું છે તેવું એને ઓળખાવવું જોઈએ. સમયસારની કાપુરની ગાથાનું પ્રવચન માં કરતા ગુરુદેવ કહે છે કે આત્મા જેમ આકાશ એક ભિન્ન નિરાલંબ નિરપેક્ષ નિરાલંબ અસ્તિત્વ સ્વરૂપે છે, તેમ આત્મા પણ એક નિર્વિકલ્પ સ્વરૂપે કોઈના આધાર વિનાનું નિરાલંબ તત્વ છે. એવું નિર્વિકલ્પ તત્વ જ્યારે સમજાય છે ત્યારે એની નિર્વિકલ્પતાનો કાળ ફાંકી જ્યારે જીવન એના જ્ઞાનમાં નિર્વિકલ્પ સ્વરૂપ અવભાષે કે હવે એનો વિકલ્પ રમાઈ જશે એવા સંદર્ભો શાસ્ત્રમાં એવા સંદર્ભો પડ્યા છે. શીઘ્ર એનો વિકલ્પ શીઘ્ર રમાઈ જશે, રમાઈ જશે એમ નથી લીધું, એક વિશેષ વધારે દેખાડ્યું, શીઘ્ર રમાઈ જશે, તુરંત રમાઈ જશે. રમન થવું એટલે આ ઉલટી થવું, ગ્રહણ કરેલું બહાર ફેંકાઈ જવું એને વમન કહે છે. આહાર ગ્રહણ કર્યો હોય, વોમિટ થાય તો ઉછાળીને બહાર નાખે, એને રોકી શકે કોઈ? એમ અનાદિના વિકલ્પની એવી પકડ છે એને એને ફેંકે છે બહાર. અનાદિના વિકલ્પની એવી પકડ છે કે છોડ્યો છૂટતો નથી. એક વખત જો એને નિર્વિકલ્પ સ્વરૂપ અવભાષો એનો વિકલ્પ શીઘ્ર રમાઈ જશે, અથવા એના એના વિકલ્પનો અંત આવવાનો, વિકલ્પ એનો શાંત થવાનો ખાસ પાકી ગયો. કેમ કે એના પોતાના નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ મહિમા, અભેદ ભાવે મહિમા એટલા જોરથી શરૂ થઈ જાય છે પછી એનો વિકલ્પ ટકી શકે એ વસ્તુ સ્થિતિ જ રહેતી નથી, વસ્તુ સ્થિતિ નથી. એટલે એ વાત ત્યાં લીધી છે કે એનો શીઘ્ર વિકલ્પ ગુમાઈ જશે. રમણમાં ફસાયેલું માણ જેમ રમણમાંથી છૂટું પડે ત્યારે ડુંગળી ખાતું બંધ થાય છે, એમાં વિકલ્પના રમણમાં ફસાયેલો આત્મા જ્યારે નિર્વિકલ્પ સ્વરૂપને ઓળખે છે, પીછાણે છે, ત્યારે એ વિકલ્પના વમળથી છૂટો પડી જાય, શીઘ્ર છૂટો પડી જાય. એમ કહીને એક બીજો સંકેત કર્યો છે કે જો તમે આત્મા ઓળખાયો, નિર્વિકલ્પ સ્વરૂપે આત્મા તારો ઓળખાયો, તો તને નિર્વિકલ્પ અનુભવ થતા વાર નહીં લાગે. એ વખતે તું સ્વરૂપ સમ્યક થયો, સમ્યક સમ્યક થયો, અને હવે તો શીઘ્ર નિર્વિકલ્પ સમ્યક દર્શનને પામીશ. એમ નથી કે સમય સ્વરૂપ સન્મુખ થયો અને પછી ગમે એટલો કાળ જાય છે, વર્ષોના વર્ષો, અને એને ભલે સમ્યક દર્શન ન થાય, સમ્યક સન્મુખ છે એમ નથી હોતા, તો શીઘ્ર જ પામે છે એમ આચાર્ય દેવ ત્યાં વચન કર્યું છે, અને એ સમજી શકાય એવો વિષય છે. પહેલો વેલી ચોથા ગુણસ્થાને થાય, પછી ચોથું ગુણસ્થાન મેં પહેલી દશા થયા પછી અનેક વાર ચોથા ગુણસ્થાને એ દશા થાય, પછી પાંચમા ગુણસ્થાને પણ અનેક વાર થાય, છઠ્ઠું મુનિચર્યાનો પુંછ મહાવ્રત આદિ વ્રતાદિ સમિત યુક્તિ કાઢવાનું વિકલ્પનું ગુણ સ્થાન છે, એટલે ત્યાં નિર્વિકલ્પ દશા નથી થતી છઠ્ઠા ગુણ સ્થાનમાં. પણ એ ક્ષણવર્તી જોવાય છે, ક્ષણમાં સાતમી નિર્વિકલ્પ સાતમા ગુણ સ્થાનની નિર્વિકલ્પ દશા આવી જાય છે. એટલે મૂળ દશા છે એ બે ગુણ સ્થાન વાળી દશા છે, એમાં નિર્વિકલ્પ છે એને સાતમું ગુણ સ્થાન કહે છે, અને સ્વવિકલ્પ દશામાં મુનિ આવે ત્યારે એને છઠ્ઠું ગુણ સ્થાન કહે છે. એમ ચોથે પાંચમે અને સાતમે નિર્વિકલ્પ દશા થાય છે, અને સાતમાંથી ઉપરની બધી નિર્વિકલ્પ દશા છે, આઠમું નવમું દસમું અગિયારમું બારમું તેરમું બધી નિર્વિકલ્પ, ત્યાં તો પછી વિકલ્પ ઉત્પન્ન થતો નથી. એટલે સ્વવિકલ્પ દશા લઈએ તો એ મોક્ષ માર્ગને વિશે ચોથું પાંચમું અને છઠ્ઠું એ ત્રણ જ ગુણ સ્થાનમાં સ્વવિકલ્પ દશા હોય છે, અને એ ત્રણેય ગુણ સ્થાનમાં બે ચોથું પાંચમામાં નિર્વિકલ્પ દશા પણ હોય છે, છઠ્ઠું તો વિકલ્પનું જ ગુંઠાણું છે, સાતમું અને આગળના બધા નિર્વિકલ્પ છે. એમ આ ગુણ સ્થાનમાં સ્વવિકલ્પ નિર્વિકલ્પનું સામાન્ય જ્ઞાન પણ સંપ્રદાયોમાં અત્યારે નથી, જ્યાં સાહિત્ય દિગંબરનું પડ્યું છે એ લોકોને ખબર નથી, પતંબર નથી, પછી અપેક્ષા ક્યાં રાખશે, અને ત્યાગીને વર્તીને મુનિ થઈને બેસી જાય. પુસ્તકમાં શું કામનું, પણ ઘરમાં બાપ દાદાએ ધન દાટેલું છે અને પોતે ટુકડા ટુકડા માટે ભીખ માગે છે, હાથ ભાઈ ને કપડા ન હોય ત્યારે એવું દાટવું ધન શું કામનું, ફરફર ધ્રુજતો હોય, ભૂખ લાગી હોય, આંતડી કકળતી હોય, એવું ધન શું કામનું, ખબર જ ન હોય શું કરે. પુસ્તકમાં છે એ ક્યાં એને ખબર છે કે પુસ્તકમાં કેવું છે ને કેમ, એને ખબર નથી. તો ઓઘે ઓઘે કહે છે કે પુસ્તકમાં બધું પડ્યું છે, પણ પુસ્તકમાં પડ્યું કોને કામનું છે, એને તો કામ સીધી વાત છે, વાંચે વિચારે અને અંગીકાર કરે, અમલ કરવો પડે ને, એટલું વિચાર વિચાર કરીને શું કામ આવે, વાંચે વિચારે અને અંગીકાર કરે ત્યારે એને શાંતિ થાય, એટલે એને કામ આવ્યું એમ કહેવાય, શાંતિ થાય ત્યારે એને કામ આવ્યું એમ કહેવાય. વાંચે વિચારે અને જ્યાં સુધી અશાંતિ થાય, ભેદમાં રોકાઈને વિચારના ભેદમાં રોકાય ત્યાં સુધી એને અંગીકાર કર્યો નથી ને એને કામ આવ્યું નથી. ઊંચું રાખીને અપેક્ષા રાખીને વાત છે, નાનીના પુસ્તકની જો વાત છે, નાના પુસ્તકનો પસ્તી કહેવાય, પુસ્તક ન કહેવાય, સ્કૂલોમાં ઝોકવાની પસ્તી કહેવાય, આટલા રૂપિયાની ધન મળશે, મોટું કઈ ધન મળે, આ કરન્સી ઝોકમાં મળે, એક એક પત્તાની કિંમત હોય, એક રૂપિયાની નોટ ને સો રૂપિયાની નોટમાં કઈ સો ગણું એનું ક્ષેત્રફળ ન હોય, એની કિંમત જુદી રીતે થાય છે, સાઈઝ ઉપર એની કિંમત થતી નથી, એક રૂપિયા કરતા સો રૂપિયાની નોટ સો ગણી મોટી, એમ કઈ એની કિંમત નથી. જ્ઞાનીઓના લખેલા સમય દ્રષ્ટિઓના આચાર્યોના ભાવિની સંતોના લખેલા શાસ્ત્રો કે શાસન ખાતા શાસ્ત્રો છે, મીઠા દ્રષ્ટિઓના લખેલા શાસ્ત્રોને ગમે તે નામ આપવામાં આવે, ભગવાનના અંગભૂનું નામ આપે કે આચારંગ છે, આચારંગ નથી, મળતું ન આવે સાંગો પાંચસો દિવસ, મિથ્યા દ્રષ્ટિ અને શૂન્ય દ્રષ્ટિનો ગ્રંથ સાંગો પાંગ કદી મળતો આવે નહીં, દુષ્પાકના તપેલામાં ફોકરથી જે ઝેર નાખ્યો હોય, દુશ્મનનું કઢેલું તપેલું હોય, એકથી ઝેર નાખીએ તો એમાં શું ગીતામાં શું વાંધો? અરે એકથી પણ ઝેર ના નાખીએ, થોડીક નિષ્ઠા નાખી દઈએ, થોડીક જ તે ગ્રહણ કરવા યોગ્ય રહે, એનો આહાર થાય. એ વસ્તુ ખરીદી આખી અને હંમેશા અપ્રમાણિક વેપાર કરનારા અને પ્રમાણિકતાનો દાવો કરનારા થોડુંક એવું સાથે ભેળવા વગર રહીએ નહીં. એને ખબર છે કે આ દેખાવ કરવા માટે આખું હાચું નાખો, એથી કાંઈ એની દુકાને જવાય નહીં ને એનો માલ ખરીદ કરાય નહીં. એક જરાક ફેર પડે એટલે આખા તત્વો નો ખૂન થઈ જાય છે. આમાં કાંઈ ચાલે એવું હું જ્યાં પ્રયોજનમાં સમજે છે. તો કે આ માણસ સાચું ઘી વેચે છે અને વેજીટેબલ એ વેચે છે, અને કહે છે કે જો આ સાચું આ વેજીટેબલ ને આ ફેરશેર વાળું તમે કયો આપો, ત્રણ વાસણો બતાવી દે, હું તો બધો વેપાર કરું છું, આ નકલી છે, આ અસલી છે અને આ બેનું મિશ્રણ કરેલું છે, મારે ત્યાં ત્રણે જાતના ખરાક આવે, તમે કયો આપવા તૈયાર છો? ડાયો માણસ એને ત્યાંથી માલ જ નહીં લે, એના ચોખ્ખા ઘીમાં એને નથી મેળવ્યું એની ખાતરી શું? ત્યારે એટલો ચોખ્ખા ઘીનો વેપારી છે કે મારો દુકાનનો ખૂણે ખૂણો જોઈ ગયો, ક્યાંય તમને બીજી ચીજ જોવાય નહીં મળે, જોવી હશે તો જોવાય નહીં મળે. આ તો એટલો પ્યોર માલનો વેપાર છે, નિશંકપણે તમે લઈ જાઓ ગમે ત્યારે, એને તમારે નિશંકપણે લે છે. ત્યાં માણસ ને છે જ્યાં પૈસાની ક્ષેત્રામણ થાય છે ત્યાં તો પાકું કરીને જાણું છે, અને અહીંયા ગમે તેમ કુળધર્મે કરીને ગમે તેમ કરીને પણ અંદરમાં જે ઊંડે ઊંડે પક્ષ રહી જાય તો ભલે થોડુંક ખોટું કે ભલે થોડુંક આડો ઉડું પણ આપણે ત્યાં જવું, ઠીક આટલું તો બરાબર કે છે, આટલું તો બરાબર કે છે. ભગવાન મહાવીરનું તો નામ એ છે, ગમે એનું નામ લે, માલ સાચો છે કે ખોટો છે એની પરીક્ષા કરતા પોતાને આવડવી જોઈએ, અને તો જ એ ક્ષેત્રામણ માંથી બચે. મિત્ર અહીંયા તો પૂરેપૂરો મરાય નહીં જાય, થોડો નહીં મરાઈ જાય, પૂરેપૂરો છેતરાઈ જશે, થોડોક નહીં છેતરાય. અને દરેક જે જુદા મત થયા છે દિવ્ય ધ્વનિમાંથી બધામાં થોડું ઘણું તો આવવાનું, તો બધાને હતા ગણવા પડશે. વેદાંતમાં આત્મા ધ્રુવ કુટસ્થ ને અપરિણામી આવશે, વિતરાગ સ્વરૂપે આવશે, એમાં એમાં આવે છે. એ તો કે તમારા જેવું તમારામાં આવે છે એમ તમારા જેવું આવે છે ને સાંગો પાન બીજી વાતમાં ક્યાંય ફેર પડવો જોઈએ. આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે, જો શાંતિ નો પુરુષાર્થ કરે તો આટલું વધ્યા આવે છે. બહુ પુરુષાર્થની પ્રેરણામાં બહુ છે, કૂતરો નાનો છે પણ કસ ઘણો છે. કેવી રીતે લો માને જીવને અનેક વાર અશાંતિ થાય છે, ખાસ કરીને અશાંતિના પ્રસંગો ઉપસ્થિત થાય, એવા ઉદયો ઉપસ્થિત થાય ત્યારે એને અશાંતિ થઈ આવે છે. એવી કાળે આ વચનામૃત છે એ અમૃત જેવું થઈ પડે છે. જો ભાઈ ગમે તેવા સંયોગોમાં ગમે તે પ્રકારના અશાંતિના સંયોગો હોય આત્મા પોતાની શાંતિ પ્રગટ કરી શકે છે, પ્રગટ કરવાનો એનો અધિકાર છે, અને પ્રગટ બરાબર કરી શકે છે. જે સંયોગોથી પોતાની ભિન્નતા જ્ઞાનમાં બરાબર ગ્રહણ કરે અને એ ભિન્ન સ્વરૂપને અવલંબવાનો પુરુષાર્થ કરે, એ બરાબર પોતાની શાંતિનો ત્યાં અનુભવ કરી શકે છે. અશાંતિ તો જે તે સંયોગોની સાથે અભેદતા સાધતા થાય છે. અશાંતિ થવાનું કારણ ચોખ્ખે ચોખ્ખું એક વાર વિચારી લેવા જેવું છે. અશાંતિ તો જીવને ઘણી વાર થાય છે ને, કે એ જીવ તને અશાંતિ થવાનું કારણ જુદા જુદા પ્રસંગે હું વિચાર કરીશ તો એક સામાન્ય કારણ તને એ જણાશે કે તે જે તે પ્રસંગોની સાથે તે અભૂતતા સાધી છે, મમત્વ કર્યું છે, મારે ને એને આ સંબંધ છે, આટલો મારે એની સાથે વળગાડ છે, એ વળગાડને લઈને અશાંતિ છે. બાકી ભિન્નતા થી ક્યારે પણ અશાંતિ થતી નથી. અને ભિન્નતા એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે ગમે તેવા સંયોગમાં પણ આત્મા સંયોગથી ભિન્ન છે અને પોતાના શાંત સ્વરૂપથી અભિન્ન છે. એ અભિન્ન સ્વરૂપને અવલંબતા, શાંત સ્વરૂપને અવલંબનમાં લેતા પોતાની શાંતિ અવશ્ય પ્રગટ કરી શકે છે. માણસ કે આ તમને એક દવા આપી, બહુ મોટા રોગ હોય તમારે દવા હંમેશા ખિસ્સામાં રાખવી અને જ્યારે પણ તમને બેપની વધે કે કાંઈક એવી અસર લાગુ પડ થાય, એવું કાંઈક લાગે, સેન્સેશન થાય, જલ્દી ટીકડીયા ખાઈ દે, એટલે તરત તમને રોગનો ઉપદ્રવ શાંત થઈ જશે અને તમે મુશ્કેલીમાં મુકાશો નહીં. આ એવી દવાની વાત છે કે ગમે તેવા સંયોગમાં તમને તમારી શાંતિનો અનુભવ કરવાનો અધિકાર છે અને તમારી શાંતિ તમે અનુભવ કરી શકો છો. તે સંયોગોથી ભિન્નતાને તમે તરત જ ગ્રહણ કરો. આ સંયોગો મારે કઈ લેવા દેવા, એની ભિન્નતા લ્યો અને અશાંતિ થાય એમ કોઈ દિવસ બનશે નહીં. ચેલેન્જ મારવામાં આવે છે તો કોઈ દિવસ કોને પણ ભિન્ન એવા શરીર ને આત્મા ને આત્મા માંથી શું લૂંટાણો, આત્માનું ધન લૂંટાણો, ગુણ લૂંટાણો, પ્રદેશ લૂંટાણો, ભાવ લૂંટાણો, શું લૂંટાણો, કઈ લૂંટાણો, પોતાના અનંત ગુણની લક્ષ્મીથી ભરપૂર છે, એના ગુણનું કોઈ હરણ કરી દઈ શકે એવું નથી. ગુણ તો સામાન્ય સ્વરૂપે છે પણ એનો ઉપયોગ જે છે ઉત્પાદન રૂપે ઉપયોગનું પણ કોઈ હરણ કરી દઈ શકે એમ નથી. એક મોટે ઉપયોગ નામનું લક્ષણ છે આત્માનું, ચિહ્ન છે, એનું કોઈ હરણ કરી દઈ શકે. મારા ઉપયોગને કોઈ ખેંચી જાય, આકર્ષી જાય એવું પણ જગતમાં કોઈ પદાર્થ નથી તેનું હરણ કરી શકે. અને જે બહાર જાય ઉપયોગ, એ ઉપયોગ મારો ઉપયોગ નહીં, મારું સ્વરૂપ નહીં. પ્રવચનો એવા અદભુત આવેલા છે. જ્ઞાનનો વ્યાપાર અધ્યાત્મ મસ્તીનો વિષય છે. કુટુંબ પોતે પ્રશ્ન કરે કે હજી તો છદ્મસ્ત પણ છે, ઉપયોગ તો છદ્મસ્ત અવસ્થામાં બહાર જાય છે ને પ્રભુ પાછો. કુટુંબ પોતે પ્રભુ પોતાને પોતાને કહેતા જાય કે પ્રભુ આમ થાય છે ને હજી તો તને, તો કે એ બહાર જાય એ તારું સ્વરૂપ નહીં, કે એ તું નહીં તારું સ્વરૂપ નહીં, એનો નિષેધ કરે છે, નકાર કરે છે, એ તું નહીં. આમ તો તારું સ્વરૂપ નહીં પણ ઉપયોગ બહાર જાય તારું સ્વરૂપ નહીં. એ ઉપયોગ, એ જળનું સ્વરૂપ, આત્માનું ચૈતન્યનું સ્વરૂપ નહીં, એ અનાત્માનું સ્વરૂપ, જળનું સ્વરૂપ એમ કહે છે. જે જળ જેવો થવા જાય તે જળ એમ કહે છે. જળ જેવો થવા જાય તે મૂર્ખાની દોસ્તી કરે તે મૂર્ખ, પાગલની દોસ્તી કરે તે પાગલ એમ કહે છે. એમ જળની દોસ્તી, જળનો પ્રેમ કરે તે જળ, હું ચૈતન્ય થઈને જળનો પ્રેમ કરે છું એમ કહે છે. કોઈ મનુષ્ય પીરીન સાથે લગ્ન કરે છે, કેમ કે મનુષ્ય છે, આ સંબંધ જોડે છે, જળની ચેતન થઈને જળની સાથે સંબંધ જોડે છે. મનુષ્ય થઈને પીરીન સાથે સગાઈ નથી કરવી, પણ ચેતન થઈને જળની સાથે સગાઈ કરવી છે. ઠીક, મૂર્ખાઈ ભરેલી વાત તો કેટલી છે. આને ના પાડે, પીરીનની ના પાડે ને જળની હા પાડે. પૈસા તો પહેલે મુકાય નહીં, સોનું તો સોનું, દાગીના હીરા એ તો મુકાય નહીં. તિરિંતની સાથે ના, એની સાથે સંબંધ નહીં, પણ જળની સાથે સંબંધ જરૂર. આવી મૂર્ખાઈ છે, બીજી કઈ થોડી મૂર્ખાઈ નથી. આવી અથડાય સુખ મળતું નથી. આપણે શાક આત્મા લેવા જાય, શાક આત્મા લઈ શકે, ન તો આત્મા શાક લેવા જઈ શકે, ન તો આત્મા શાક લઈ શકે, ન તો પૈસા લઈ શકે, ન તો પૈસા લઈ શકે. આમ છે, એ પરિભ્રમણ કરવાનું નાટક ચાલે છે, હેરાન થવાનું નાટક ચાલે છે. જો આ હોસ્પિટલ છે, દુનિયા આખી દુખી દુખિયાની હોસ્પિટલ છે, તેમ આપણે હોસ્પિટલમાં જઈએ તો જુદા જુદા રોગના ખાટલા દેખાય છે કે નહીં. આને હું થયું કે આને પગ ભાંગી ગયો, આને હું થયું કે આને ડોક ભાંગી ગયો, આને હું થયું કે આને ગુંગળું થયું, આને હું થયું કે આને તાવ મટતો નથી. જેમ દુખિયાની હોસ્પિટલમાં બધા ખાટલા દુખિયાના રોગીના છે, આજે કાંડા આ દુખિયાની હોસ્પિટલ છે જગત. બતાવો એક સુખી હોય તો લાવો, કોઈ વેવલા પૈસા વાળા હોય ને પૂછો, પૈસા વાળા તો સુખી છો નહીં ભાઈ સાહેબ, તમારા કરતા જાજી ઉપાધિ સીધી વાત છે. જેટલું હિંમત વગેરે એટલું ઉપાધિ થાય. સુખની ભ્રમણાથી પૈસાથી તો સુખ મળે છે, સોનાથી તો સુખ મળે છે, દાગીનાથી ને હીરાથી તો સુખ મળે છે એમ કહ્યું ને, એ સુખ નથી મળતું, એને સુખ મળતું હોવાની ભ્રમણા થાય છે. આ ભ્રમણા આત્માને થાય છે, એમાં કઈ સવાલ નહીં. હા બરાબર, એને કર્મથી વખતે બંધાય છે, સંયોગ થાય છે કર્મનો, એના ફળમાં દુઃખી થાય છે, એની ભ્રમણામાં એ ભ્રમણાને કઈ સાચું મનાય એમ વાત છે. ભ્રમણા તો તમે વિચાર કરો,
આપણે જે મંદિર